நமோரிஹந்தானம் நமோ சித்தானம் நமோ ஆயவிஞானம் நமோ உவஜாயானம் நமோ நோய சவசாஹுனம் ஜே ஸ்வரூப சமஜாவினா காமியோ துக்க அனந்த சமஜாவினே பதமோ ஸ்ரீ சதகுரு பகவன் வர்த்தமான ஆகாரமா மோக்ஷி மார்க பகுலோ விசாரவா ஆத்மார்த்தி மே பாக்யோ ஆசிர அபோ கோயி கிரியா ஜட தைரயா சுஷ்ட ஜானமா கோயி மானே மாரக மோக்ஷமோ கருணா உபஜே ஜோய் பாய கிரியா மாராச்சதா அந்தர பேத நகாய் ஜான மார்க நிஷேதா தேவ கிரியா ஜன ஆய் பந்த மோக்ஷே கல்பனா பாக்கே வாணி மாயி வர்த்தே மோகாவேஷமா சுஷ்ட ஜானி தே ஆதி. ஆத்மசித்தி கிரந்த் விராஜ்மான் છે, આત્મસિદ્ધિ શાસ્ત્ર વિરાજમાન છે. આપણે એની ગાથાઓ ઉપર સ્વાધ્યાય કરી રહ્યા છે. આજે આપણે 31, 32, 33 અને 34 31 નંબરની ગાથાથી લઈને 34 નંબરની ગાથા સુધી આપણે સ્વાધ્યાય કરવાનો છે. જો આપણે લાસ્ટ ટાઈમ 30 નંબરની ગાથા સુધી સ્વાધ્યાય કર્યો હતો. પ્રકરણ મતાર્કીના લક્ષણ એ પ્રકરણ ચાલી રહ્યું છે. મતાર્કીના લક્ષણ કેવા છે એની આપણે ચર્ચા કરી રહ્યા છે. આજે એ ચર્ચા પૂરી થશે અને નવો વિષય ચાલુ થશે, આત્માર્થીના લક્ષણ. હમણાં સુધી આપણે જે મંગલાચરણ છે જોયું, એના પછી સદગુરુ નું સ્વરૂપ જોયું, એના પછી આપણે સ્વચ્છંદ નું સ્વરૂપ જોયું, વિનય નું સ્વરૂપ જોયું અને હવે મતાર્થી નું સ્વરૂપ જોઈ રહ્યા છે. મતાર્થી એટલે શું? સૌથી પહેલા તો આપણે ગયા વખતે પણ આની ચર્ચા કરી હતી કે મતાર્થી કોને કહેવાય. મતાર્થી એટલે કે જેને પોતાની માન્યતામાં જે વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધ જે વાત છે એ દેખી છે, એ કોઈ મત નો આગ્રહી છે, મત નો અર્થી છે, કોઈ એક પર્ટિક્યુલર એનો ખોટો અભિપ્રાય એની અંદરમાં એ પુષ્ટ થઈ રહ્યો છે એને કહેવાય મતાર્થી. જે કુળમાં જન્મ્યો છે, જે પરિવારમાં જન્મ્યો છે, ત્યાં જે કુદેવ છે, કુગુરુ છે, કુશાસ્ત્ર છે, એની જે માન્યતા ચાલુ છે, એ માન્યતાને પુષ્ટ કરવા વાળી પોતાની માન્યતાને ઓર વધારે એની સાથે દ્રઢ કરે છે. જે માન્યતા ઓલરેડી પુષ્ટ થઈ રહી છે ઘરમાં, એની સાથે એની માન્યતા પણ એમાં પુષ્ટ થઈ રહી છે કે આ જ ધર્મ સાચો છે, આ જ વાત સાચી છે. છે કુદેવ કુગુરુ કુધર્મ, સાચો ધર્મ નથી, સાચા દેવ નથી, સાચા ગુરુ નથી, સાચા શાસ્ત્ર નથી, સાચી વાત નથી, પરંતુ એમાં એ પોતાના અભિપ્રાયને પુષ્ટ કરીને, પોતાની માન્યતાને પુષ્ટ કરીને પોતાના અભિપ્રાયનો આગ્રહી બને છે એને મતાર્થી. બહુ સિમ્પલ, વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધ કોઈ પણ જે માન્યતા છે એ મત છે, આગ્રહ છે, ખોટી માન્યતા છે, મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. પછી કોઈ પણ માન્યતા હોય, દેહશાસ્ત્ર ગુરુ સંબંધી હોય, શાસ્ત્રો સંબંધી હોય, કોઈ પણ સિદ્ધાંત સંબંધી ખોટી માન્યતા, એનું નામ છે મત આગ્રહી, મતાર્થી. તો એના લક્ષણ ચાલી રહ્યા છે. આપણે એમાં 30 ગાથા જોઈ હતી, જેમાં આપણે એ જોયું હતું કે જ્ઞાન દશા પામે નહીં સાધન દશા નકાય, પામે તેનો સંગ જે તે ભૂલે ભવમાય. જે આવા કુગુરુ આદિનો સંગ કરે છે, એ કુગુરુ આદિ તો ભવમાં પરિભ્રમણ કરવાના છે, પણ એનો સંગ કરવા વાળા જીવો, કુદે કુગુરુ કુશાસ્ત્રનો સંગ કરવા વાળા જીવો પણ ભવ સમુદ્રમાં ડૂબીને સંસારને વધારવાના. તો એવી વાત આવી હતી. હવે આપણે આજે અહીંયા એની પહેલાની ગાથા પણ, 29 નંબરની ગાથા પણ બહુ સરસ હતી. અથવા નિશ્ચય નહીં ગરે માત્ર શબ્દની માઈ, લોકે સદવ્યવહારને સાધન રહિત થાય. નિશ્ચય નહીં ની વાતો શબ્દમાં આવી ગઈ છે, અને સદ વ્યવહાર નો નિષેધ કરે છે, સાધન રહિત થાય છે અને પોતાને ધર્માત્મા માને છે, પોતાને મહાન માને છે, પોતાને જ્ઞાની માને છે, પોતાને પૂજે છે, પોતાને પૂજાવે છે. તો એ રીતે આખી વાત હતી. લયું સ્વરૂપ ના વૃત્તિઓ આપણને બહુ સરસ લાગતા હતી. એક એક થોડીક આપણે રિવિઝન લઈએ છે. લયું સ્વરૂપ ના વૃત્તિઓ, પોતાની અંદર માં જે રાગ દ્વેષ ના પરિણામ ચાલે છે, પોતાની અંદર માં જે ખોટો અભિપ્રાય ચાલે છે, એનું સ્વરૂપ તો ક્યારે લયું નહીં, એટલે જાણ્યું નહીં, પીછાણ્યું નહીં, પહેચાણ્યું નહીં, એનું જ્ઞાન ના કર્યું. ગ્રહ્યું વ્રત અભિમાન, થોડાક મંદ કશાયના ભાવમાં વ્રત અંગીકાર કર્યા તો એમાં શું કરે છે, એનું અભિમાન કરે છે અને ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન. મતાર્થી, માનાર્થી, કશાયાર્થી, સંસારાર્થી, લોભાર્થી, આ બધા એક જ છે. મોહાર્થી, રાગાર્થી, કે રાગ નો અર્થ એટલે કે રાગ નું પ્રયોજન સિદ્ધ કરવું છે, માન નું પ્રયોજન એમ કે એમ પ્રકારે કોઈ પણ રીતે માન નું પ્રયોજન સિદ્ધ કરવું છે. માન જોઈએ છે, માન ની ભૂખ છે, પ્રશંસા ની ભૂખ છે, મત ની ભૂખ છે, મત નો આગ્રહ છે, મત નો પક્ષ છે, ખોટો મત છે, ખોટી માન્યતા, વસ્તુ સ્વરૂપ થી વિરુદ્ધ માન્યતા છે, તો પણ એ માન્યતાને છોડતા નથી. મેં લાસ્ટ ટાઈમ તમને કીધું હતું દુર્ગેશ થી સ્ટાર ઓફ ઇન્ડિયા આવ્યા પછી કેટલા જીવ એમને જોવાય, કેટલા જીવ રહી ગયા, કેટલા જીવ ચાલ્યા, યોગ્ય હતા એ રહી ગયા, અયોગ્ય હતા એ ચાલ્યા. ગુરુદેશ ની વાત ના બેઠી, ગુરુદેશ નું આચરણ ના બેઠું, ગુરુદેશ ની પ્રવૃત્તિ ના બેઠી. અચ્છા હવે ઘરમાં રહેશે, અચ્છા હવે થાળીમાં ભોજન કરશે, અચ્છા મોટરમાં પ્રહાર વિહાર કરશે. તો એવી જે વાતો જે ખરેખર યોગ્ય છે, જે ગુણસ્થાનમાં ગુરુદેશી હતા એ ગુણસ્થાનમાં યોગ્ય છે. ગુરુદેશી પોતે કેતા અવ્રતી શ્રાવક છે, કોઈ વ્રત અંગીકાર નથી કર્યા, કોઈ મુનિ નથી થઈ ગયા, કોઈ દ્રવ્ય અરે ભાવલિંગી સંત નહોતા, કોઈ મુનિરાજ નહોતા, આચાર્ય ઉપાધ્યાય સાધુ નહોતા. તો જે ગ્રહસ્થમ જે દશામાં હતા, જે ગુણસ્થાનમાં હતા, એ બરાબર એ પ્રકારનું આચરણ નિશ્ચય વ્યવહારની સમજી શકતું હતું. પણ જે યોગ્ય હતા એ રહી ગયા, જે ગુરુદેશીને સમર્પિત થઈ ગયા, ગુરુદેશીની વાત સમજાઈ, ગુરુદેશી નો ઉપદેશ સમજાયો, ગુરુદેશી નિર્દેશના સમજાઈ, ગુરુદેશી શું કહેવા માંગે છે એ વાત સમજાઈ ગઈ, એ યોગ્ય હતા એ ટકી રહી ગયા, એ ટકી ગયા રહી ગયા, અને જે અયોગ્યતા એ ચાલ્યા. તો એ રીતે ગ્રહ્યું સ્વરૂપ ના વૃત્તિ નું ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન. તો એ રીતે આપણે 30 ગાથાઓનો સ્વાધ્યાય કર્યો. હવે આપણે આગળ 31 નંબર ની ગાથા આજે જોઈએ. જો 31, 32 અને 33, 31, 32, 33 આ મતાર્થી સંબંધી ની ગાથા છે. 34 નંબર ની ગાથા થી આત્માર્થી નું સ્વરૂપ ચાલુ થાય. એક એક ચેપ્ટર આપણે આગળ આગળ વધતા જઈએ છે. હવે 31 નંબર ની ગાથા જો શું કે છે, એ પણ જીવ મતાર્થમાં પામે નહીં પરમાર્થને અનઅધિકારી માસ્વા. જે જીવ મતાર્થમાં જ ફસાયેલો છે, નિજ માનાધિકાર પોતાની અંદરમાં માન કશાયનું પોષણ કરવા માટે જે પણ કાર્ય કરવા પડે એ કરે છે, એવો જીવ મતાર્થી છે. માનનો આગ્રહ છે, મતનો આગ્રહ છે, એવો જીવ ક્યારે પણ પરમાર્થને નહીં પામે, નિશ્ચયને નહીં પામે, શુદ્ધાત્માને નહીં પામે, સમ્યક દર્શનને નહીં પામે, જ્ઞાન દશાને નહીં પામે, વૈરાગ્ય દશાને નહીં પામે, વિરક્ત દશાને નહીં પામે, વિતરાગ દશાને નહીં પામે, સમતા ભાવને નહીં પામે, સમાધિને નહીં પામે, શાંતિને નહીં પામે, સુખને નહીં પામે, જે માન આદિ કશાયના કાર્ય કરવા માટે, માન આદિ કશાયને પોષવા માટે પોતાના મતાર્થપણાને પુષ્ટિ કરે છે, એ પણ જીવ મતાર્થમાં નિજ માન આદિ કા કોઈ પણ કાર્ય કરે છે, ધર્મનો કોઈ પણ અનુષ્ઠાન કરે છે, એટલે કે કોઈ પણ વ્રત લે છે, બાહ્યમાં દીક્ષા લે છે, દીક્ષા લઈને પણ અમારા શિષ્ય છે, દીક્ષા લઈને પણ હું એનો ગુરુ છું, એ મારા આધીન છે, મારી સેવા કરે, મારી સ્તુતિ કરે, મારી વંદના કરે, મારું નામ આગળ વધારે, મારા નામની પ્રભાવના કરે, એવા પ્રકારના નીચ માન આદિ કાચ, માન, ક્રોધ, માયા, લોભ, મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતી, પ્રમાદ, કશા, યોગ, આદિ જે વિભાવ ભાવ છે એને પુષ્ટ કરવા માટે જે અંદરમાં ખોટો મત છે, ખોટો અભિપ્રાય છે, ખોટી માન્યતા છે એને દ્રઢ કરે છે, એવો જીવ પરમાર્થને ક્યારે પણ પામશે નહીં. એવા જીવને પરમાર્થના એટલે કે પરમ અર્થ, પરમ અર્થ એટલે પરમ પદાર્થ, જે શુદ્ધાત્મા છે, જે જ્ઞાયક ભાવ છે, એ પરમાર્થ છે, પરમ પદાર્થ છે, પરમ અર્થ છે, પરમ વસ્તુ છે, પરમ પદાર્થ છે. એવો જે અંદરમાં પરમ પદાર્થ છે, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે, એના દર્શન આવા જીવને ક્યારે પણ નહીં થાય. પામે નહીં પરમાર્થને, નિશ્ચય પરમાર્થ ભૂતાર્થ સત્યાર્થ એવો જે અંદરમાં સ્વભાવ છે એનો પામવાનો અધિકારી અનઅધિકારી અપાત્ર છે. અનઅધિકાર એટલે અધિકાર નથી, સમ્યક દર્શન લેવાનો અધિકારી નથી. કેમ અધિકારી નથી, સમ્યક દર્શન લેવાનો અધિકારી કેમ નથી? કારણ કે માન અધિને પુષ્ટ કરે છે, મતાર્થને પુષ્ટ કરે છે, કશાયને પુષ્ટ કરે છે, એના બલ પર પોતાને મહાન માને છે, એના બલ પર પોતાની પ્રભુતા માને છે, એનો કર્તા બને છે, એનો ભોગતા બને છે, એનો સ્વામી બને છે, એમાં સુખ માને છે, એમાં ધર્મ માને છે, એમાં સંતુષ્ટ થઈ જાય છે. એવો જીવ પરમાર્થને પામવાને અધિકારી નથી, અનઅધિકારી અપાત્ર છે, અયોગ્ય છે. એવા જીવના પરિણામ જે પ્રકારના છે કે ક્યારે પણ પરમાર્થ તત્વને, ભૂતાર્થ તત્વને, સત્ય તત્વને ક્યારે પણ એ જીવ પામવાનો નથી. તો એ રીતે અહીંયા બહુ સરસ 31 નંબરની ગાથા આવી, એ પણ જીવ મતાર્થમાં નિજ માન અધિકાર પામે નહીં પરમાર્થને અનઅધિકારી માં. અનઅધિકારી માં એટલે કે એવો જીવ અનઅધિકારી છે, એટલે અધિકાર નથી, મોક્ષ માર્ગનો એ અધિકારી નથી. એ જીવને ક્યારે પણ મોક્ષ માર્ગની પ્રાપ્તિ નહીં થાય, સાધક દશાની પ્રાપ્તિ નહીં થાય, સુખની પ્રાપ્તિ નહીં થાય, ધર્મની પ્રાપ્તિ નહીં થાય. જે મિથ્યાત્વમાં પડ્યો છે, કશાયમાં પડ્યો છે, માનના ભાવમાં પડ્યો છે, મતના ભાવમાં, પક્ષના ભાવમાં, કર્તા ભાવના ભાવમાં, ભોક્તા ભાવના ભાવમાં પડ્યો છે, એવા જીવને ક્યારે પણ મોક્ષ માર્ગની પ્રાપ્તિ થવાની નથી. મોક્ષરૂપી લક્ષ્મીનો એ જીવ અધિકારી નથી, કેવળ જ્ઞાનરૂપી લક્ષ્મીનો એ જીવ અધિકારી નથી. એવા જીવને ક્યારે પણ કેવળિયાની, મોક્ષની, સુખની પ્રાપ્તિ થવાની. એ પણ જીવ મતાર્થમાં નિજ માન અધિકાર, ખ્યાલ કોઈ પણ કાર્ય કરે તો માનનું પોષણ કરવા માટે, કશાયનું પોષણ કરવા માટે, પોતાથી વિરુદ્ધ જરા કઈ થઈ જાય, પોતાની ઈચ્છાથી વિરુદ્ધ, પોતાના વિકલ્પથી વિરુદ્ધ પર જયનું પ્રણમન થઈ જાય તો કશાયને પુષ્ટ કરે, ક્રોધ ભાવને પુષ્ટ કરે, ક્રોધિત ઉઠે, ક્રોધિત થઈ ઉઠે, ગુસ્સો કરી ઉઠે, વિભાવ કરી ઉઠે, આકુરતા કરે, સંકેત ભાવ કરે, ખ્યાલ છે? કોઈ પણ દ્રવ્ય તારા અધીન નથી, બધા દ્રવ્ય પોત પોતાની યોગ્યતા અનુસાર પોત પોતાના પ્રણમ. તું ચાહે કે એ દ્રવ્ય મારી ઈચ્છા અનુસાર પણ એ ત્રણ કાળ, મારી ઈચ્છા અનુસાર પરિણમે એ ત્રણ કાળમાં બનવાનું, એકે દ્રવ્ય તારી ઈચ્છા અનુસાર પરિણમવાના નથી. પ્રત્યેક દ્રવ્ય પોતાની યોગ્યતાથી પોતાનું કાર્ય પોતામાં રહીને કરે. કોઈ કોઈનું કાર્ય કરી શકવામાં, કોઈ કોઈમાં કઈ કરી શકવામાં, કોઈ કોઈનું કઈ કરી શકવામાં જરા પણ સમર્થ નથી, સક્ષમ નથી. એટલી સરસ આ 31 નંબરની ગાથા છે. પામે નહીં પરમાર્થને, એટલે કે પરમાર્થ આત્મતત્વને પામવું હોય, સાચા સુખની પ્રાપ્તિ કરવી હોય, આ સંસાર પરિભ્રમણથી છૂટવું હોય, 4 લાખ 84 લાખ યોનિઓના ભ્રમણથી છૂટવું હોય, પંચપરાવર્તનના ચક્રવ્યૂહમાંથી મુક્ત થવું હોય તો તારે પરમાર્થને પામવું પડશે. અને પરમ અર્થને પામવા માટે, એ પરમ પદને પામવા માટે તારે કશાયને, મોહને, અજ્ઞાન ભાવને તારે નષ્ટ કરવા પડે, તારે એનાથી રહિત થવું પડે. તારી પનતીમાં મોહ રાગ દ્વેષના ભાવથી રહિત, વિતરાગ ભાવની ઉત્પત્તિ થવી જોઈએ. વિતરાગ સ્વરૂપના અવલંબનથી વિતરાગ ભાવની ઉત્પત્તિ થાય છે. જેટલા ઘઉંમાંથી રોટલી બને છે, સાકરમાંથી મીઠાશ આવે છે, લીંબુમાંથી ખટાશનું વર્ણન આવે છે, મરચામાંથી તીખાશનું વર્ણન આવે છે, મીઠામાંથી ખારાશનું વર્ણન આવે છે, સોનામાંથી એના દાગીના બને છે, ચાંદીમાંથી એની વસ્તુઓ બને છે, વાસણ આવી. એવી રીતના આત્મામાંથી કયો ભાવ આવવો જોઈએ, એનો સ્વભાવ ભાવ કયો છે, આત્માનો રિયલ ભાવ કયો છે, આત્માની શુદ્ધ દશા કઈ છે, વિતરાગતા, શાંત, સુખ, આનંદ, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રનો ભાવ એ જ ખરેખર આત્માનો ભાવ છે. એના સિવાય કોઈ પણ ભાવ, વિભાવ ભાવ, કસાય ભાવ, મતનો ભાવ, આગ્રહ, પક્ષ, રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ, અસંયમ, પ્રમાદ, કચાય, યોગ આ બધા ભાવ આત્માના નથી. તો એટલે કહે છે કે તારે મોક્ષરૂપી લક્ષ્મીનો અધિકારી થવું હોય, તારે સિદ્ધપદનો અધિકારી થવું હોય, તારે અનંત પદનો આચાર્ય ઉપાધ્યાય સાધુ જ્ઞાની પદનો અધિકારી થવું હોય, સાધક પદનો અધિકારી તારે થવું હોય, તો તારે ખરેખર મતનો આગ્રહ, માનનો આગ્રહ, પક્ષનો આગ્રહ, અજ્ઞાનનો આગ્રહ, કર્તાભાવનો આગ્રહ, પરમા સુખ બુદ્ધિ નો ત્યાગ કરીને, એ બધો આગ્રહ, એ બધો પક્ષ, એ સુખ બુદ્ધિ, કરતા બુદ્ધિ છોડીને તારા અંદરમાં વિરાજમાન આ દેહ દેવાલયમાં વિરાજમાન શુદ્ધ આત્મ તત્વનું તારે અવલંબન લેવું જોઈએ. તો આ રીતે 31 નંબરની ગાથા કહી. હવે આપણે 32 નંબરની ગાથા કરીએ. જો 32 નહીં કસાય ઉપશાંતતા નહી અંતર વૈરાગ સરળપણું મધ્યસ્થતા એ મતાર્થી દુર્ભાગ્ય. દુર્ભાગ્ય મતાર્થી ના તો ભાગ્ય ફૂટી ગયું. મનુષ્ય ભવ મળ્યો, દેવશાસ્ત્ર ગુરુ મળ્યા, અને અગર મત રહી જાય તો એ મતાર્થી છે. આગ્રહ રહી જાય, સાચા દેવશાસ્ત્ર ગુરુ ના સાનિધ્યમાં આભાસ રહી જાય, નિશ્ચયનો આભાસ રહી જાય, વ્યવહારનો આભાસ રહી જાય, ઉભ્યા ભાષી થઈને બેસી જાય, દુર્ભાગ્ય છે. પોતાનું કાર્ય ન કરે દુર્ભાગ્ય છે. સાચે દેવશાસ્ત્ર ગુરુ મળ્યા, જેમ કુળ મળ્યું, મનુષ્ય ભવ મળ્યો, મન મળ્યું, પાંચ ઇન્દ્રિય મળી, અને અગર પોતાનું કાર્ય નથી કરતો, પોતાનું અવલંબન નથી લેતો, કસાયની ઉપશાંતતા નથી કરતો, અંતરમાં વૈરાગ્ય નથી લાવતો, મધ્યસ્થતા નથી, સરળતા નથી, કોમળતા નથી, રુજુતા નથી, વિશુદ્ધતા નથી, પવિત્રતા નથી, પાત્રતા નથી, એવા જીવના દુર્ભાગ્ય. એ જીવ કેવો છે? દુર્ભાગ્ય. એ અત્યારે ભાગ્ય થી હમ ચર્ચા નહીં કરી શકીએ. એટલે સૂર્યજી સાહેબ કહે છે ને કે તારા ભાગ્ય ની હવે અમે શું વાત કરીએ. અગર તું રાખ ની માટે રત્ન ને બાળે છે, કાગડા ઉડાવવા માટે રત્ન ને ફેંકે છે, તો તારો દુર્ભાગ્ય છે. એટલે ભાગ્ય થી હમ ચર્ચા નહીં કર શકતે એમ કે છે. તો શું કે છે? કસાઈ ની ઉપશાંતતા નથી. બહારમાં મુનિવ્રત ધારણ કરી લઈએ, અનંતવાર થઈ મુનિવ્રત ધારણ કરીને, દ્રવ્યલિંગી મુનિ બનીને, વસ્ત્ર આદિનો ત્યાગ કરીને આપણે જંગલમાં બેસી ગયા, પણ કશાયની ઉપશાંતતા ન થઈ. મિથ્યાત્વ અને અનંતતાનું બંધી કશાયનો અભાવ ન થયો. મિથ્યાત્વ અનંતતાનું બંધી કશાયના મૂળમાંથી મૂળિયા ઉછેડીને ન ફેંકવા. પોતાના આત્મતત્વનું અવલંબન ન લીધું. હું શુદ્ધાત્મા છું એવું સ્વીકાર્યું નહીં. કશાય ભાવની અંદરમાં પુષ્ટિ થતી રહી. મારો સંઘ છે, હું એનો આચાર્ય છું, હું ઉપાધ્યાય છું, હું સાધુ છું, હું 28 મૂળભૂતનું પાલન કરું છું, હું ઉપદેશ આપું છું, હું દીક્ષા આપું છું, હું શિક્ષા આપું છું. તો એ પ્રકારે અકસાઈ સ્વભાવનો આશ્રય ન લેતા, કસાયની ઉપશાંતતા ન થતા, કસાય ભાવની પુષ્ટિ થાય, એ મતાર્થી છે. મતાર્થીના લક્ષણ કીધા, કસાયની ઉપશાંતતા નહીં અંતર વૈરાગ, વાતે વાતે કસાઈ ભાવ થઈ જાય, માન કસાઈ નો ભાવ થઈ જાય, દીનતા નો ભાવ, કોઈ પૂજે નહીં તો દીન નો ભાવ. અમે ગુરુપદે છે, અમે આટલું બધું ત્યાગી ને બેઠા છે, અમને આટલું બધું સેવક્ષમ નામ છે, તો પણ અમને કોઈ માન નથી આપતું, પૂછતું નથી, અમને રિસ્પેક્ટ નથી આપતું, અમને બોલાવતા નથી. તો એવી અંદરમાં કસાઈ લઘુતા, માન, ક્રોધ, માયા, લોભ, છલ કપટ, રાગ, દ્વેષ, ઈષ્ટ અનિષ્ટ ની કલ્પના કરીને કસાઈ ની તીવ્રતા રાખે, ઉપશાંત ન થાય, કસાઈ શાંત ન થાય, કસાઈ નષ્ટ ન થાય, કસાઈ નો અભાવ ન થાય, તે મતાથી દુર્ભાગ્ય. અંતરમાં વૈરાગ્ય ના આવે, સાચો જ્ઞાન સહિત નો વૈરાગ્ય, સમજાય છે, જ્ઞાન સહિત નો વૈરાગ્ય. તો એવો અંતરમાં જ્ઞાન સહિત નું વૈરાગ્ય ના આવે, સાચો વૈરાગ્ય ના આવે. સાચો વૈરાગ્ય એટલે જે પણ બારવા બને છે એનાથી અલિપ્ત રહેવું, જે પણ ઘટના ઘટે છે, જે પણ પરિસ્થિતિ બને છે, જે પણ ભાઈઓના સહયોગોમાં ફેરફાર થાય છે, જ્ઞાન સહિત વૈરાગ્ય નો ભાવ રાખો, સમ્ય જ્ઞાન સહિત વિરક્ત રહેવું, બારમાં અટકી ન જવું, ભટકી ન જવું, ફેલાવ ન કરવો, ઉપયોગને ન બરબાદ કરવો, અંદરમાં પોતાના આત્માનું અવલંબન લઈને અંદરમાં ઠરીને રાગ દ્વેષથી રહી સૌએ વૈરાગ્ય, સમ્ય જ્ઞાન સહિત રાગ દ્વેષથી રહી સૌએ વૈરાગ્ય, જ્ઞાતા ભાવે પ્રણમવું એ વૈરાગ્ય, વિરક્ત ભાવે પ્રણમવું એ વૈરાગ્ય, સંસારથી ખરા અર્થમાં ઉદાસ થવું એ વૈરાગ્ય, સંસાર ખરા અર્થમાં અસાર લાગવું એ વૈરાગ્ય, સંસાર ખરા અર્થમાં અનિત્ય લાગવું એ વૈરાગ્ય, સંસાર ખરા અર્થમાં પર લાગવો, શરીર ઘર કુટુંબ પરિવાર પર દ્રવ્ય છે એવું લાગવું એ વૈરાગ્ય, જ્ઞાન સહિત નો વૈરાગ્ય, ખાલી વૈરાગ્ય નહીં, સમ્ય જ્ઞાન સહિત નો વૈરાગ્ય, સાચા જ્ઞાન આત્મજ્ઞાન સહિત વૈરાગ્ય, આત્મજ્ઞાન સહિત વૈરાગ્ય, સ્મશાન વૈરાગ્ય નહીં, ઉપર છેલ્લો વૈરાગ્ય નહીં, બે ચાર દિવસ નો વૈરાગ્ય નહીં, કોઈ માટે રાગ અને કોઈ માટે દ્વેષ કરીને દ્વેષ બુદ્ધિ થી વિરક્ત થવું એ વૈરાગ્ય નથી. કોઈ થી આપણે દ્વેષ બુદ્ધિ થી વિરક્ત થાય ને કે મારા જે બોલવું નથી, આ મારું બગાડ્યું, મારે બોલવું નથી, અને પોતાને વિરક્ત માને એનાથી, વિરક્ત નથી, આ દ્વેષ નો ભાવ, આ રૂંધાયેલો કસાય છે, દબાયેલો કસાય છે. તો દ્વેષ પૂર્વક નો વૈરાગ્ય નહીં, રાગ દ્વેષ થી રહિત પણ નથી રૂપે પણ અમને વૈરાગ્ય, જે હોય મારા જ્ઞાન નું જ્ઞેય, પાપ નો ઉદય હોય તો પણ મારા જ્ઞાન નું જ્ઞેય છે, પુણ્ય નો ઉદય હોય તો પણ મારા જ્ઞાન નું જ્ઞેય છે, હું એનાથી અત્યંત ભિન્ન છું એવું અપ્રભાવિત રહેવું, પ્રભાવિત ન થવું, આકર્ષિત ન થવું, એનું નામ છે વૈરાગ્ય. તો કસાય ની ઉપશાંત નહીં, કસાય ઉપશાંતતા, કસાય ની શું થઈ છે, ઉપશાંતતા નથી થઈ. કોઈ આચાર્ય હોય દ્રવ્યલિંગી મુનિરાજ હોય, અને આચાર્ય પદે હોય દ્રવ્યલિંગી, અને શિષ્ય નું કેવું ના માને કે કોઈ અપરાધ કરે, કોઈ દોષ કરે, તો અંદરથી ક્રોધિત થઈ ઉઠું, એનું નામ વૈરાગ્ય નથી, એ કસાય છે. સંબોધન પણ વૈરાગ્ય સહિત નું સંબોધન, ઉપદેશ પણ વૈરાગ્ય સહિત નો ઉપદેશ, આત્મજ્ઞાન ના અવલંબન, આત્માના અવલંબન વગર, આત્મજ્ઞાન વગર વૈરાગ્ય આવતો જ નથી. કોને આવશે સાચે વૈરાગ્ય? જેને જ્ઞાન છે એની સાથે વૈરાગ્ય ઉત્પન્ન, જ્ઞાન પોતાના આત્માને, જ્ઞાન પોતાને પોતામાંથી બહાર નથી જવા દેતો, અને વૈરાગ્ય ક્યાંય અટકવા નથી દેતો. જ્ઞાન જીવને પોતામાં લાવે છે, અને વૈરાગ્ય જીવને ક્યાંય અટકવા નથી દેતો. કોઈ પણ સારી વસ્તુ જો પુણ્યના ઉદયના ખાંચ બાટ સામે હોય, ચક્રવર્તીની સંપદા હોય, ઇન્દ્રના ભોગ હોય, સમજાય છે, એની વચ્ચે પણ જ્ઞાની જીવો વૈરાગી છે, એમાં લોભાતા નથી, એમાં આકર્ષિત થતા નથી, એની મનમાં આવતી નથી, એના બળ પર પોતાને મહાન માનતા નથી, મહાન બનાવતા નથી, એનાથી પોતાની તુલના નથી કરતા, એનાથી પોતાનું માપ નથી કરતા, એનું નામ વૈરાગ્ય છે. ક્ષમતા ભાવ, शांत भाव, ज्ञाता भाव, मान मळे अपमान मळे ख्याति लाभ पूजा आदि नो के अपमान आदि नो प्रसंग बने ए बदामा समता भाव शांत भाव एनु नाम शू छे? एनु नाम वैराग्य। नहीं कशाय रूप शांतता, नहीं अंतर वैराग, अंतर मतु नथी वैराग नथी कशाय नी शू नथी उपशांतता नथी। चार वात की दिया, चार वात की दी, कशाय नी उपशांतता अंतर वैराग नथी, कशाय नी उपशांतता नथी, सरलपणू नथी मध्यस्थता नथी, सरलपणू नथी मध्यस्थता। मध्यस्थता एटले समता अने सरलपणू एटले रुजुता, सरलता रुजुता। कशाय थी रहित पण नथी, सरल सरल जे पण थई रह्युं छे एमां सरलता, कोई हद नहीं, कोई आग्रह नहीं, कोई कोई पक्ष नहीं, कोई जीद नहीं, कोई खेचम प्राणी नहीं, कोई प्रमाद नहीं, सरल एकदम सरल। ये ना जीव बहुत सरल है, सरल है એટલે કે પણથી એકદમ સરળ, પણથી એકદમ મધ્યસ્થ, પણથી વિકરાળ, પણથી કશાય રહિત, એ ખરેખર આત્માર્થીના લક્ષણ છે અને એનાથી વિરુદ્ધ આ બધા મતાર્થીના લક્ષણ છે। અસરળતા, કુટિલતા, ફૂટિલતા, આરોળાય જાય ને આરોળાય, છલકપટ, માયાચારી, અસરળ પણ હતી અને સરળ 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 જેવું સ્વરૂપ છે એવું પણ સરળ, જેવું થઈ રહ્યું છે એનો સ્વીકાર સરળ, કરતા ભાવ નહીં, ભોગતા ભાવ નહીં, સ્વામી નો ભાવ નહીં, માન નો ભાવ નહીં, કશાય નો ભાવ નહીં, અભિમાન અહંકાર નહીં, સરળ એકદમ સરળ પણ, એકદમ નિર્મળ પણ, એકદમ વિકરાળ પણ, સ્વચ્છ પણ હતી, પ્રકાશમય પણ હતી, પોતાનો અનુભવ કરતી પણ હતી, પોતામાં ઠરતી પણ હતી, સરળ પણ, સરળ સરળતા રાખો જીવન બાબત ને સરળ બનો સરળ। અને મધ્યસ્થતા, મધ્યસ્થતા બહુ ઇમ્પોર્ટન્ટ છે, મધ્યસ્થતા, સમતા, જ્ઞાતા દ્રષ્ટા, મધ્યસ્થ, કોઈ પક્ષ નહીં, કોઈ ખેચમ પાણી નહીં, મધ્યસ્થ। એનું નામ છે જે આત્મા ટીકેના લક્ષણ છે, મધ્યસ્થતા, સરળતા। અને આ નથી પ્રેમ અતારથી, આવા જે ભાવ નથી, આવા ગુણ નથી પ્રેમ અતારથી છે। નહીં કશાય ઉપશાંતા, નહીં અંતર વેરા, સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાવ, નથી સરળ, નથી મધ્યસ્થ। વાતે વાતે રાગ જોઈ છે, વાતે વાતે પક્ષપાત, આ શિષ્યનો પક્ષ લીધો, આ શિષ્યનો પક્ષ લીધો, આને નીચો પાડ્યો, આને ઊંચો કર્યો, આની પ્રતિષ્ઠા વધારી, આની પ્રતિષ્ઠા ભંગ કરી, પોતાની પ્રતિષ્ઠા વધારી, બીજાની પ્રતિષ્ઠા ભંગ કરી, પોતાના શિષ્યને ખોટો ઉપદેશ આપ્યો, કશાય આદિનું માન આદિનું પોષણ કરવાનો ઉપદેશ આપ્યો, આ બધી વાત છે, આ બધી વાત માયાચારી, છલ કપટ અને અમધ્યસ્થ બનાવ છે, અસરળ બનાવ છે, કશાય છે, આ વૈરાગ્ય વગરનો એક કશાય ભાવ છે। કેટલું ચાલે છે દુનિયા ધર્મના ક્ષેત્રમાં, લૌકિક ક્ષેત્રમાં, બિઝનેસમાં, જોબમાં, ઘરમાં, ક્યાંય સમાજમાં, પોલિટિક્સ, નેતાઓમાં, હીરો હિરોઈનોમાં, તમે જુઓ કેટલું પોલિટિક્સ, કેચમ પાણી, એકબીજાને પુલ કરવું, એકબીજાને ખોટો સિદ્ધ કરવો, એકબીજાને નીચો બતાવવો, બધી અમધ્યસ્થ પણ મધ્યસ્થ રહો, આ બધા ભગવાન છો એવી દ્રષ્ટિ આવશે ત્યારે મધ્યસ્થતા આવો, મધ્યસ્થ, મધ્યસ્થ, ન્યુટ્રલ, ન્યુટ્રલ, પક્ષપાત રહીત પણ નથી, મધ્યસ્થ, એ ન્યુટ્રલ પણ નથી, ચલાવે છે। કોઈ જીવ ખોટા રસ્તે જતો હોય એની યોગ્યતા છે, કોઈ જીવ સાચા રસ્તે આપણાથી આગળ વધી જતો હોય એનો ઉદય છે, કોઈ જીવ અહીંયા આવીને સત્ય માર્ગ સમજીને પાછો ખોટા માર્ગમાં ચાલતો હોય, ખોટા માર્ગને અપનાવી લેતો હોય, અહીંયા આવ્યા પછી પાછો વયો જતો હોય, મધ્યસ્થ। ગુજરાતીના અંદરમાં આ બધા ગુણ હતા, કશાયની ઉપશાંતા હતી, અંતરનો વૈરાગ્ય હતો, સરળપણું હતું, મધ્યસ્થ પણ હતું અને આત્માર્થીના બધા ગુણ હતા, ભેદ જ્ઞાનની પ્રજ્ઞા છીનીને પટકીને અભેદનો અનુભવ કરીને ઉભા થયા હતા, સરળપણું ન મધ્યસ્થતા એ મતાર્થી દુર્ભાવ। બે ગાથા થઈ, કશાયની ઉપશાંતા નહીં અંતર વૈરાગ, સરળપણું ના મધ્યસ્થતા એ મતાર્થથી દૂર થાય. બે ગાથા આપણે હમણાં સુધી ગઈ. એ પણ જી મતાર્થમાં નિજમાન અધિકાર પામે નહીં પરમાર્થ ને અન અધિકાર. બહુ સરસ શબ્દ છે અન અધિકાર. મોક્ષ માર્ગનો અધિકારી થવો છે કે અનઅધિકારી થવો છે? મોક્ષ માર્ગને પામવા માટે પાત્ર થવું છે કે અપાત્ર થવું છે? યોગ્ય બનવું છે કે અયોગ્ય બનવું? અનઅધિકારી, અનઅધિકાર પામે નહીં પરમાર્થ ને અનઅધિકારીમાં એને કોઈ દિવસ પોતાના આત્માનો અનુભવ થશે એવું નહીં બને. જે મતાર્થી છે, જે માનનું પોષણ કરે છે, કશાયનું પોષણ કરે, એ મોક્ષ માર્ગનો અનઅધિકારી છે. ભગવાનનો લઘુ નંદન બનવાનો અનઅધિકારી, અંતરાત્મા બનવાનો અનઅધિકારી, સાધક દશા રૂપે પરણવાનો અનઅધિકારી, સંવર નિદ્રાનો અનઅધિકારી. એવી રીતના અહીંયા બે ગાથા થઈ, 31 અને 32, બરાબર? નહીં કશાય, યાદ રહેશે 4 પોઈન્ટ. જો આપણા જીવનમાં કશાયની અધિકતા હશે, વૈરાગ્યને છોડીને આપણે રાગ ભાવમાં અટકાયા રહેશું, સરળપણું નહીં રાખીએ, મધ્યસ્થ તટસ્થ સમતા સમાનતા નહીં રાખીએ, તો ખરેખર આપણા દુર્ભાગ્ય છે. શું છે? આપણા દુર્ભાગ્ય છે. કોઈ સમજાય છે? તો એ રીતે 32 નંબરની ગાથા કહી. હવે 33 જો, 33. લક્ષણ કયા મતાર્થીના, મતાર્થ જાવા કાલ, હવે કહું આત્માર્થીના, આત્મ અર્થ સુખ, સુખ સાજ, સુખ સાજ, સુખનો સાજ એટલે સુખનો રાજ એને પ્રાપ્ત થશે. કોને? આત્માર્થીના. જે આત્મ અર્થી છે, જે બે લાઈન ઉપરની જે છે એ લખીને કૃપાલુદેવ જે ટોપિક ચાલી રહ્યો છે એને પૂરો કરે છે. લક્ષણ કયા મતાર્થીના, મતાર્થ જાવા કાચ. જે મતાર્થીના લક્ષણ અમારા સુધી કીધા એ કોની માટે કીધા? બીજાના, બીજા જીવોને માપવા માટે. બીજા જીવોને આ મતાર્થી છે, આ કચાઈવંત છે, આ માની છે, અમાયાચારી કરે છે, અને આગ્રહ છે, આને પક્ષ છે, આ ખોટો છે, આ સાચો છે, આ સારો છે, આ ખરાબ છે, આ મારો છે, આ તારો છે, આ નજીકનો છે, આ દૂરનો છે, આ ધર્માત્મા છે, આ અધર્માત્મા છે, આ મતમાં આગ્રહી છે, આ પક્ષમાં આગ્રહી છે, આ નિશ્ચ્યા બાકી છે, આ વ્યવહારા બાકી છે, આ ઉભ્યા બાકી છે, એ કરવા માટે તમને અહીંયા આચાર્ય અરે કૃપાલુદેવે લક્ષણ કીધા હતા? ના. મતાર્થ જાવા કાચ. લક્ષણ કયા મતાર્થીના, મતાર્થ જાવા કાચ. મતાર્થનો અભાવ આપણી અંદરમાં કોઈ પણ પ્રકારના આ લક્ષણ અગર આપણને દેખાય, કશાયની અધિકતા, રાગ ભાવની અધિકતા, સરળપણું ન રાખી, મધ્યસ્થતા ન રાખીને અમધ્યસ્થતા, અસરળતા, એવો કોઈ પણ ભાવ આપણી અંદરમાં અગર પુષ્ટ થતો હોય તો મતાર્થ જાવા કાચ એને દૂર કરવા માટે મતાર્થીના લક્ષણ કીધા હતા. એનાથી રહિત થવા માટે, એનાથી મુક્ત થવા માટે, સમજાય કે એનો અભાવ કરવા માટે, મતાર્થપણાનો અભાવ કરીને આત્માર્થપણાનો ભાવ પ્રગટ કરવા માટે, સુખ સાજ, સુખનું રાજ્ય પ્રાપ્ત કરવા માટે, આત્માર્થી થવા માટે, આત્માની પ્રાપ્તિ માટે, પ્રયોજનની સિદ્ધિ માટે, મોક્ષ જવા માટે, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે, સમ્યક દ્રષ્ટિની પ્રાપ્તિ કરવા માટે, આત્માર્થી બનવા માટે આ મતાર્થના લક્ષણ કહીને કોઈ પણ અંદરના સૂક્ષ્મ દોષ હોય એને અહીંયા કરાવ્યા છે. ના કે કોઈનું તુલના કરવી, કોઈનું માફ કરવું, કોઈની નિંદા કરવી, ખ્યાલ આવે છે? કોઈની ચુગલી કરવી, કોઈની અહીંયાની વાત ક્યાં કરવી, ક્યાંની વાત અહીંયા કરવી, એની માટે અહીંયા તમને લક્ષણ નથી. કશાયના પોષણ માટે નહીં, અભાવ માટે વાત કરે. કશાય રહીત પણતીનું નામ તો ધર્મ છે. કશાય રહીત પણતીનું નામ જ ધર્મ છે ને? તો ખરેખર ધર્મ પ્રગટ કરવા માટે, આત્માર્થપણું પ્રગટ કરવા માટે, આત્મ અર્થ આત્માર્થ, તો આત્મા જેનું અર્થ એટલે કે પ્રયોજન છે, એવો જીવ કેવો હોય કે જેનું પ્રયોજન માત્ર આત્માને પ્રાપ્ત કરવું છે, કોઈ મત નો આગ્રહ નથી, પક્ષ નથી, એવો જીવ કેવો હોવો જોઈએ, આત્માથી કેવો હોવો જોઈએ, આત્માથી ના લક્ષણ કેવા હોવા જોઈએ, આત્માથી નું જીવન કેવું હોવું જોઈએ, આત્માથી ની સોચ કેવી હોવી જોઈએ, આત્માથી ની દ્રષ્ટિ કેવી હોવી જોઈએ, માન્યતા કેવી હોવી જોઈએ, દ્રઢતા કેવી હોવી જોઈએ, એક આત્માથી કેવો હોવો જોઈએ. પૌરુષ, જેનું પૌરુષ ઉછળતું હોય, પુરુષાર્થ ઉછળતો હોય, કાર્ય કરવાની ધગત હોય, લગ્ન હોય, તાલા લેવી લાગી હોય, પાછળ પડી ગયો હોય, જેના કશાય અત્યંત મંદ થઈ ગયા હોય, જેને સંસાર શરીર ભોગવતી વિરક્તતા થઈ ગઈ હોય, એ આત્માર્થી છે, એ ખરો આત્માર્થી છે. તો એવા જે આત્માર્થી છે અને જે સુખના અધિકારી છે, સુખના અનધિકારી નહીં, અધિકાર, આત્માથી જીવ સુખના અધિકારી છે, આત્માથી જીવ સાચો સુખ પ્રાપ્ત કરશે, સાચો મોક્ષ માર્ગ પ્રાપ્ત કરશે, સાચો આનંદ પ્રાપ્ત કરશે, સાચી મોક્ષ લક્ષ્મી પ્રાપ્ત કરશે, કેવળ જ્ઞાન ને પામશે, રત્નત્રય ને પામશે, સિદ્ધ દશા ને પામશે, અન્યત આદિ પાંચ પદ ને પામશે. આ હા હા, જે આત્માર્થી છે, ઉત્કૃષ્ટ છે, એની પાસતા, એની સોચ, એની પ્રણતિ, એની પવિત્રતા, એની યોગ્યતા, એનું ભવિતવ્ય, હોનહાર, આ હા, કોઈ અજબ ગજબ નું છે. આત્માર્થી 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 કે આપણે કે આપણે બધા આત્માર્થી છે, સાધર્મી છે, મુમુક્ષુ છે, પોતાને મુમુક્ષુ કહીએ છીએ, આત્માર્થી કહીએ છીએ, સાધર્મી કહીએ છીએ, મોક્ષાર્થી કહીએ છીએ, કેવા હોવા જોઈએ આપણા પ્રણામ, આપણો અભિપ્રાય, આપણી સોચ, આપણી અંદરની ધારા કેવી હોવી જોઈએ, વૈરાગ કેવો હોવો જોઈએ, જ્ઞાન કેવું હોવું જોઈએ, ભેદજ્ઞાન નો અભ્યાસ કેવો હોવો જોઈએ. તે પ્રમાણે આત્માર્થ આત્માર્થને પોષવા માટે, આત્માર્થપણાને પુષ્ટ કરવા માટે અમે આગળની વાર્તા કરી. અને આ લાઈન બહુ સરસ છે, મતાર્થ જાવા પાછ, લક્ષણ કયા મતાર્થીના, મતાર્થ જાવા પાછ. તમને ડોક્ટર જે રોગ થયો છે, એ રોગના લક્ષણ કે છે, એ રોગને ડિસ્ક્રાઇબ કરે છે, એ રોગને સમજાવે છે, એ કેની માટે રોગનું ડિસ્ક્રિપ્શન કરે છે, કોની માટે, રોગના અભાવ માટે કે રોગને પુષ્ટ કરવા, રોગના અભાવ માટે કરે છે, રોગને પુષ્ટ કરશે તેને રોગને રોગ જ નથી માની, પણ કોઈ જગતમાં રોગને પુષ્ટ કરે, રોગ આવે, રોગ થાય, તેને દૂર કરવાનો ઉપાય કરે, તો રોગને જેમ દૂર કરવાનો ઉપાય કરે છે, એમ અહીંયા રાગને, મતાર્થને, માનાર્થને, કષાયાર્થને દૂર કરવાનો પ્રયત્ન, મોહ ભાવને દૂર કરવાનો પ્રયત્ન છે. લક્ષણ કયા મતાર્થીના, મતાર્થ જાવા કાશ, હવે કહું આત્માર્થીના, આત્મ અર્થ સુખ સાર, આત્મ અર્થ સુખ સાર, આત્માના અર્થે જે પણ કાર્ય કરો તે સફળ છે. સ્વરૂપ લક્ષ્ય જીન આવ્યા અધીન જો, એક આત્મા જ પ્રયોજન હોવું જોઈએ, આત્માર્થ પણ, આત્મા આત્મ અર્થ, આત્માનો અર્થી, આત્માને પ્રાપ્ત કરવાનો અર્થી, આત્માના અનુભવનો અર્થી, એક પ્રયોજન, મારે મારું કલ્યાણ કરવું છે, મારે મારું હિત કરવું છે, મારે સંસારથી છૂટવું છે, મારે ભવગ્રહણથી છૂટવું છે, મારે પંચપરાવર્તનથી છૂટવું છે, એ જ એકમાત્ર અર્થ પ્રયોજન. પૂજા કરો છો પોતાને સમજવા માટે, ભક્તિ કરો છો સ્વાધ્યાય માટે, સ્વાધ્યાય કરો છો આત્મ શ્રદ્ધાન, શ્રદ્ધાન કરો છો લીનતા, લીનતા કરો છો સુખ માટે, અલ્ટિમેટ આપણો પ્રયોજન નો ભાવ છે સુખી થવું, સુખી થવું એ આપણું પ્રયોજન છે. જે ત્રિભુવન ને જીવન સુખ ચાહે દુઃખ તે ભય, તો એ સુખી થવા માટેનું જે પ્રયોજન છે એ પ્રયોજન અહીંયા શું કરે છે, સિદ્ધ કરે છે. તો એવો જે આત્માર્થ છે, એટલે કે આત્માર્થી છે, મોક્ષગામી છે, મોક્ષ માર્ગી છે, સાધક છે, પાત્ર છે, પવિત્ર છે, યોગ્યતા હોનહાર ધરાવતો જીવ છે, એની યોગ્યતા, એનું લક્ષણ, એની પાત્રતા કેવી હોવી જોઈએ એનું અહીંયા વર્ણન છે. લક્ષણ કયા મતાર્થી ના મતાર્થ જાવા કાશ, હવે કહું આત્માર્થી ના આત્મ અર્થ સુખ કાશ. સુખ કાશ, આત્મ અર્થ સુખ કાશ, સુખરૂપી સાજ્ય રાજ્ય, સુખરૂપી રાજ, સુખ સ્વભાવ પર રાજ, સુખ નો ભોગ, આત્મ અર્થી થઈને સુખ નો ભોગી, સુખ નો ઉપભોગી કેવી રીતના થવું એની વાત હવે આગળ કરે છે. જો બહુ સરસ ગાથા છે. ચોધરી, આત્મ જ્ઞાન ત્યાં મુનિ પણ એ સાચા ગુરુ હોય, બાકી કુળ ગુરુ કલ્પના આત્માથી નહીં હોય. આહા, બહુ સરસ, બહુ સરસ ગાથા છે. આત્મ જ્ઞાન ત્યાં મુનિ પણ આત્મ જ્ઞાન નથી તો એકડા વગરના શૂન્ય જેવું છે, વર વગરની જાણ જેવી દશા છે. આત્મજ્ઞાન નથી તો તું વ્રત કરી લે, તપ કરી લે, ઉપવાસ કરી લે, પ્રતિક્રમણ કરી લે, પ્રાયશ્ચિત લઈ લે, મંદ કચાઈ નો ભાવ, ક્ષયોક્ષમની અધિકતા બધું કરી લે. આત્મજ્ઞાન નથી તો ત્યાં મુનિ પણ નથી, સાધક પણ નથી, જ્ઞાની પણ નથી. આહા, આત્મજ્ઞાન કરવા યોગ્ય એક જ કાર્ય છે. આત્મજ્ઞાન, આત્માને જાણવા યોગ્ય, આત્માને કરવા યોગ્ય, આત્માનો અનુભવ કરવા યોગ્ય એકમાત્ર વસ્તુ આત્મજ્ઞાન. આત્મજ્ઞાન ક્યાં મુનિ પણ એ સાચા ગુરુ હોય. આત્મજ્ઞાની થાવ તો મુનિ પણ સાચું, આત્મજ્ઞાની થાવ તો વ્રત સાચા, આત્મજ્ઞાન છે તો ઉપવાસ સાચો, આત્મજ્ઞાન છે તો દેહશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા સાચી, આત્મજ્ઞાન છે તો સાત તત્વની શ્રદ્ધા સાચી, આત્મજ્ઞાન છે તો નવ પદાર્થની સચ્ચા શ્રદ્ધા સાચી, આત્મજ્ઞાન છે તો છ દ્રવ્યની શ્રદ્ધા સાચી, આત્મજ્ઞાન છે તો ક્રમવત પર્યાયનો નિર્ણય છે, આત્મજ્ઞાન છે તો નિમિત્ત ઉપાદાનનો નિર્ણય છે, આત્મજ્ઞાન છે સ્વનું જ્ઞાન છે તો પરનું જ્ઞાન સાચું છે, સ્વનો અનુભવ છે તો પરનું જ્ઞાન સાચું છે, પરને પર જાણે છે, સ્વને સ્વ જાણે છે, સ્વમાં લીન થાય છે, આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન હિ જ્ઞાન હે શેષ સભી અજ્ઞ. પહેલી વાત આત્મજ્ઞાન, આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ. કેટલી વાર આપણે મુનિ દીક્ષા લીધી, કેટલી વાર નવમી ગ્રહે કે ગયા, કેટલી વાર મનુષ્ય થયા, કેટલી વાર સાચા દેવ શાસ્ત્ર ગુરુ ની શ્રદ્ધા કરી, કેટલી વાર જૂનાગમ નો અભ્યાસ કર્યો, અગિયાર નું જ્ઞાન કર્યું, નવ પૂર્વ નું જ્ઞાન. આત્મજ્ઞાન વગર બધું કોનું, આત્મજ્ઞાન વગર બધું લુખું, આત્મજ્ઞાન વગર બધું શૂન્ય, આત્મજ્ઞાન વગર બધું નિરર્થક, નિષ્ફળ, કોઈ ફળ પ્રાપ્ત. એકાદ ભવ સ્વર્ગ નો થઈ ગયો પ્રાપ્ત, શું થશે એના? ત્યાંથી પછી મિથ્યાદ્રષ્ટિ જીવ એકેન્દ્રીય પર્યાય માં આવીને મળે છે, એકેન્દ્રીય પર્યાય માં આવીને અવતાર લે છે. આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ, આત્મજ્ઞાન ત્યાં જ્ઞાની પણ, આત્મજ્ઞાન ત્યાં શ્રાવક, આત્મજ્ઞાન ત્યાં તમને દ્રષ્ટિ. આત્મજ્ઞાન વગર તમને દર્શન ક્યાંથી આવ? આત્માનું જ્ઞાન નથી તો આત્માની શ્રદ્ધા નથી, તો આત્મામાં લીનતા નથી, તો રત્ન કઈ નો ભાવ ક્યાંથી? આત્મજ્ઞાન જો પેલા જ્ઞાન આહા જ્ઞાન જ્ઞાની હોય બધા આત્મજ્ઞાન, આત્મજ્ઞાન તું આત્માને જાણ, આત્માની શ્રદ્ધા કર, આત્મામાં રમણ કર, બસ એક કરવા યોગ્ય છે. આત્મજ્ઞાન ક્યાં મુનિ પણ? શાસ્ત્ર ને જાણી લીધું, સંઘ ને જાણી લીધો, ચાર અનિયોગ ને જાણી લીધા, બરાબર સુખી નહીં થાય. આત્મજ્ઞાન આખી દુનિયા પર્યાય હોય, અમે બધી ટ્રીપ કરી ઓવર આખું વર્લ્ડ, કવર કર, અશુભ ભાવ છે બધે કરી આવ્યા, અશુભ ભાવ છે બધે જઈ આવ્યા, અશુભ ભાવ છે બધે, સુખ માની આવ્યા ભવન મેં જીભર ઘૂમ ચુકા, ઘૂમ ચુકા કણ કણ કો જીભર ભર દેખ, મૃગ સમ મૃગ તૃષ્ણા કેતી છે, મુજકો ન મિલી સુખ કી રેખા. એક સમય માટે પણ સુખ ન મળ્યું, આત્મજ્ઞાન વગર એક સમય માટે પણ સુખી નથી. સ્વાધ્યાય કરે છે એ સમય શુભ ભાવ છે, મંદ કથાય નો ભાવ છે, શાંતિ લાગે છે અને સાચી શાંતિ નથી. આત્માના અવલંબન થી પ્રાપ્ત થતી શાંતિ સાચી શાંતિ છે. અશુભ થી બચવા માટે શુભ માં આવે છે અને મંદ કસાય ના ભાવ માં આવે છે. પકડજો પોઈન્ટ, મંદ કસાય ના ભાવ માં આવે છે, આવે છે ભાવ, પણ એમાં હવે સંતુષ્ટ થઈ ગયો, સુખ નો આભાસ થઈ ગયો, અટકી ગયો, આગળ નહીં વધી. એટલે લક્ષ્ય આત્મજ્ઞાન જે પણ કરે છે, સ્વરૂપ લક્ષ્ય જે આવ્યા, સ્વરૂપ લક્ષ્ય, સ્વરૂપ લક્ષ્ય આત્મજ્ઞાન કરવું છે, આત્માને જાણવું છે, મારો આત્મા કેવો છે મને બતાવો, આત્મા કેવો હશે, એ કેવો હશે, ક્યારે તો હશે, મને જોવો છે આત્મા કેવો હશે. રાગ થી ભિન્ન ને શરીર થી ભિન્ન, એ જ્ઞેયો થી ભિન્ન, વિભાવો થી ભિન્ન, વિકારો થી ભિન્ન, પદ્રવ્ય થી ભિન્ન, એ કેવો હશે, મને બતાવો આત્મા કેવો હશે, મને બતાવો આત્મા કેવો હશે, એ કેવો હશે, શું કરતો હશે, મને જોવો છે આત્મા કેવો હશે. આત્મજ્ઞાન ત્યાં ગુરુ પણ તે સાચા ગુરુ, તે સાચા ગુરુ, ગુરુ ગુરુ આત્મજ્ઞાન અગર ગુરુ સાચા ગુરુ. હવે આપણી એટલી અભ્યાસની પણકી જોશે કે આપણે ગુરુને આપણી થી પાત્રતા જોશે, સમજાય છે, તીવ્ર મુમુક્ષુતા, તીવ્ર મુમુક્ષુ ના નેત્ર, આહા હા હા હા, સમજાય છે, મહાત્મા જ્ઞાનીઓને ઓળખી લેશે, મુમુક્ષુના તીવ્ર નેત્ર, જ્ઞાન નેત્ર, મુમુક્ષુની સૂક્ષ્મ આંખ, મુમુક્ષુનું તીક્ષ્ણ જ્ઞાન જ્ઞાનીને ઓળખી લેશે, સાધકને ઓળખી લેશે. ને તો આપણે કીધું ભાવે કે આત્મજ્ઞાની છે, અરે એની વાત પરથી, એના આચરણ પરથી, એની નિશંકતા પરથી, ગુરુદેશની નિશંકતા પરથી ખબર પડતી કે આત્મજ્ઞાની છે, નિર્ભયતા પરથી ખબર પડતી કે આત્મજ્ઞાની છે, નિર્ભારતા પરથી ખબર પડતી કે આત્મજ્ઞાની છે, નિરપેક્ષતા પરથી ખબર પડતી આત્મજ્ઞાની છે, ડકતા નહોતા, હલતા નહોતા, વિચલિત થતા નહોતા, આત્મજ્ઞાની છે. આત્મજ્ઞાન ત્યાં મુનિ પડ્યું, હા હા હા, તે સાચા ગુરુ હોય, તે જ ગુરુ સાચા. આચાર્ય ઉપાધ્યાય સાધુ પંચ પરમેશ્વરી ના દેશે એ ગુરુ ગુરુ આહા હા, એ ગુરુ સાચા છે, કેમ આત્મજ્ઞાની છે, છઠ્ઠા સાતમા અવસ્થાનમાં ઝૂલે છે, ત્રણ કસાયના અભાવપૂર્વક ની જીત રાખતા છે, આત્મજ્ઞાન છે, આત્મલિંગદાન છે, આત્મજ્ઞાન છે, એ ગુરુ સાચા. એક શેઠજી હતા, શેઠજી નાવમાં જતા હતા, નાવમાં એક એક કિનારે થી બીજે કિનારે શેઠજી નાવમાં બેસીને જતા હતા અને એ નાવિક સાથે વાત કરતા હતા, નાવિક સાથે શેઠજી વાત કરતા હતા. તને કમ્પ્યુટર આવડે? નાવિક કે શેઠજી પૂછ્યું, તને વોટ્સઅપ આવડે? વોટ્સઅપ ચલાવતા, મોબાઈલ ચલાવતા આવડે? ઇન્ટરનેટ ચલાવતા, ગૂગલ ચલાવતા આવડે? તને લખતા આવડે? વાંચતા આવડે? લખતા ના આવડે, વાંચતા ના આવડે, ગૂગલ ના આવડે, કમ્પ્યુટર ના આવડે, ઇંગ્લિશ ના આવડે? શેઠજી કીધું, તારી તો લાઈફ પાણીમાં ગઈ, તારું તો જીવન સાવ બેકાર ગયું, તારું આખું જીવન પાણીમાં ગયું. થોડી વાર પછી નાવ ડગમગાય છે, ડગમગ ડગમગ થાય છે અને પાણીમાં ઊંધી વળી જાય. નાવિક શેઠજીને પૂછે છે, શેઠજી તમને તરતા આવડે છે કે નહીં? બધા ડૂબી ગયા પાણીમાં, નાવ પણ ડૂબી ગઈ, નાવિક પણ ડૂબી ગયો, શેઠજી પણ ડૂબી ગયા, બધા ડૂબી ગયા. તો નાવિક કહે છે કે શેઠજી તને તરતા આવડે કે નહીં? તમને તરતા આવડે છે કે નહીં? સ્વિમ કરતા આવડે છે કે નહીં? શેઠજી તમારું પાણીમાં, તમારું જીવન ગયું પાણી, તમારું જીવન ગયું પાણી. કેમ? પ્રયોજન ભૂત વાત આવડતી, અપ્રયોજન ભૂત વાત જતી આવે. આત્મજ્ઞાન કરવું નથી, લોકનું જ્ઞાન કરવું છે, ઈશ્વરનું જ્ઞાન કરવું છે. આ એ શું કહ્યું? ઓલા એ શું કહ્યું? મિસ યુનિવર્સ કોણ બન્યું? મિસ ઇન્ડિયા કોણ બની? ક્રિકેટમાં કોણ સારું રમે છે? કોલેજમાં કોણ સારું છે? આ એક્ટ્રેસ સાથે શું થયું? આ એક્ટ્રેસ સાથે શું થયું? શાહરૂખ ખાનના છોકરા સાથે શું થયું? આની સાથે શું થયું? ફલાણા સાથે શું થયું? ઢીકણા સાથે શું થયું? આત્માને છોડીને બધું જ્ઞાન કરવું, બધું જ્ઞાન કરવામાં રસ લેવો છે, ઇન્ટરેસ્ટ લેવો છે, રુચિ છે, એટલે તો લે છે. સીએ કોણ બને કે જેને જેને આને બહુ ખરે ઇન્ટરેસ્ટ સીએ બને, આ કરી લે છે કે એની રુચિ છે, એનું ડેડિકેશન છે, એનું ઇન્ટરેસ્ટ છે, એની એનો વિલ પાવર છે, એની શ્રદ્ધા છે કે મારે સીએ થવું છે, તો એ થઈ જાય છે કે નહીં? સીએ એ સીએ નું જ્ઞાન મેળવી લેશે કે નહીં? એ સીએ બની જાય છે કે નહીં? કેવી રીતના બની ગયો? એનું જ્ઞાન કર્યું, એમાં સમર્પિત થયું, ડેડિકેશન આપ્યું, ફૂલ 100% ડેડિકેશન. જો સીએ થવું હોય તો બધું ભૂલી જવું પડશે, 4 વર્ષ 5 વર્ષ જેટલા વર્ષમાં તું સીએ થઈ જાય બધું ભૂલી જવું પડશે. ફરવા જવાનું, ખાવા પીવાનું, મોજ શોખ, વેકેશન, ફ્રેન્ડ પાર્ટી, આ ટીવી, પિક્ચર, હોટલ, થિયેટર, બધું એક ફોકસ. સીએ 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 ભણો 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 ભણો, એટલો બધો ફોકસ થઈ જાય કે બધું ભૂલી જાય. 15-17-18 કલાક ભણે કેમ? સીએ થવું છે, સીએ થવું. એક ફોજી મેદાનમાં ઉતરે છે અને દેશભક્તિ છે, દેશ પ્રત્યે સમર્પિત ઘી છે, રગ રગમાં દેશભક્તિ છે. દેશભક્તિ, ભારત હમારી માતા હૈ, ઉસકી રક્ષા કરના હમારા કર્તવ્ય હૈ, બધું ભૂલી જાય છે. પરિવાર ને, શરીર ને, ભોજન પાન ને, ઠંડી ગરમી ને, લડવું છે, લડવું છે, લડવું છે, લડવું છે. આહા, એવી રીતના તેને આત્મજ્ઞાન કરવું છે, સાચું મુનિ પણ લેવું છે, મોક્ષમાં જવું છે, સંસારથી મુક્ત થવું છે. આહા હા, એ તો એકમાત્ર આત્મા, 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 બીજું કોઈ નહીં, બીજું કાંઈ. આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય, એક ગુરુ, પછી ધર્મ ગુરુ કહો, શિક્ષા ગુરુ કહો, નિર્ગ્રંથ ગુરુ કહો, ચતુર્ગુણસ્થાન વાળા જ્ઞાની ધર્માત્મા ને ધર્મ પિતા કહો, ધર્મ ગુરુ કહો, એ બધા સાચા ક્યારે? ગુરુ પદ સાચું ક્યારે? ગુરુ સાચા ક્યારે? આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ, અહીંયા મુનિ પણ આની વાત, એ સાચા ગુરુ. એ ભાવલિંગ સાથેનું દ્રવ્યલિંગ એક સાચું લિંગ છે, એક સાચું મોક્ષ માર્ગનું ચિહ્ન છે. લિંગ એટલે ચિહ્ન, આ મોક્ષ માર્ગી છે એનું ચિહ્ન શું છે? આ મોક્ષ માર્ગી છે એનું ચિહ્ન શું છે? આત્મજ્ઞાન, શાંતિ, સમતા, સુખનું વેદન, અંદરમાં અતિન્દ્રિય આનંદનો હર અંતર મુહૂર્તમાં હજારો વાર અનુભવ કરો, આત્મજ્ઞાન. આત્મજ્ઞાન કા મુનિ પણ તે સાચા ગુરુ હોય, બાકી કુળ ગુરુ કલ્પના આત્માથી નહીં જોઈ. આત્માથી એની સામે નહીં જોવે, આત્માથી કુલ ગુરુ માં ગુરુપણાની કલ્પના નહીં કરે, જે આત્માથી કે નહીં. ગુરુદેવજી ના સાનિધ્યમાં આવીને આપણે આત્માથી થયા તો બોલો, હવે કોઈ કુળ ગુરુ ની કલ્પના, ગુરુપણાની, એમાં ગુરુપણાની કલ્પના કરશો? કુદેમાં દેવકલાની કલ્પના કરશો? માન્યતા કરશો? જીન વાણીમાં સતશાસ્ત્ર વગર જે વાણી છે, અનેકાંત સ્વરૂપને દર્શાવતી વાણી છે, સાચી શાદવાદ શૈલીથી એકાંત સ્વરૂપને દર્શાવતી વાણીમાં અહમ કરશો, એકત્વ કરશો, મહિમા કરશો, વિનય કરશો, ભક્તિ કરશો? નહીં કરે, આત્માથી નહીં જોવે, એની સામે નહીં જોવે, એની દરકાર નહીં કરે, એને વિનય નહીં આપે, એનો વિવેક નહીં કરે, એની ભક્તિ નહીં. એ આત્મજ્ઞાની નથી, માત્ર બાહ્ય ત્યાગ છે. ઘણા તો વાણીપતિ, ઓલમોસ્ટ વાણીપતિ આપણને ખબર છે કે આત્મજ્ઞાની છે, નિત્ય જ્ઞાની છે, કુદેવ છે, કુગુરુ છે, સાચા દેવ છે, સાચા ગુરુ છે કે ખોટા ગુરુ છે, ઉપદેશ પછી ખબર છે. જે ઉપદેશમાં કશાયની, રાગની, કરતા ભાવની પુષ્ટિ થતી હોય એ ઉપદેશ સાચો નથી. શુભાવ કરો, ઉપવાસ કરો, કર્મ ખપી જશે, પ્રતિક્રમણ કરો, કર્મ ખપી જશે, એ ઉપદેશ સાચો નથી, એ વાણી સાચી નથી, ગુરુ સાચા નથી, દેવ સાચા, એ શાસ્ત્ર સાચું. વિસરાગતા પી પોષક હી દિનવાણી કહેલાતી હૈ, યહ હૈ મુક્તિ કા માર્ગ નિરંતર, હમકો જો દિખલાતી હૈ, યહ હૈ મુક્તિ કા માર્ગ. જે મુક્તિ નો માર્ગ પ્રદર્શિત કરે છે, બતાવે છે, સ્વયં ચાલે છે, આચાર્યો ને લખે છે, તારું સુખ તારામાં છે, એ વાણી સાચી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાય ન કરી શકે, એ વાણી સાચી. તું પરનું કાય કરી શકવામાં સમર્થ નથી, એ વાણી સાચી. પ્રત્યેક દ્રવ્ય ની પ્રત્યેક ગુણ ની પ્રત્યેક પર્યાય ક્રમબદ્ધ છે, એવું માનવું, એ વાણી સાચી. કોઈ જીનેન્દ્ર, અમિન્દ્ર, શિવશંકર, ઇન્દ્ર બધી શકવામાં સમર્થ નથી, એ વાણી સાચી. જે વાણી આપણને આપણા પગ પર ઉભી કરે, જે ઉપદેશ આપણને સ્વાધીન કરે, એ ઉપદેશ સાચો. આત્મજ્ઞાન જ્યાં મુનિ પડે તે સાચા ગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈએ. આત્માર્થી એવા કુળગુરુ ને નહીં નમે, એની અનુમોદના નહીં કરે, એની ભક્તિ નહીં કરે. કુળગુરુ જે કુળમાં જન્મ્યા, જે મતમાં જન્મ્યા, જે અસત્ય કુળમાં જન્મ્યા, જ્યાં સત્યની કોઈ વાત નથી, રાગમાં ધર્મ બતાવે છે, હિંસામાં ધર્મ બતાવે છે, સાચી હોય રાગમાં ને હિંસામાં ધર્મ, પાપ ભાવમાં ને પુણ્ય ભાવમાં ધર્મ ક્યાંથી હોય? આવે પુણ્ય પાપના ભાવ આવે, પણ એમાં ધર્મ નો આત્માથી એની કલ્પના નહીં કરે, એમાં ધર્મની કલ્પના માન્યતા નહીં કરે. નિશંક છે આત્માથી, નિશંક. સમ્યક દર્શન પહેલા આપી નિશંકતા હોવી જોઈએ, આપી નિર્ભરતા હોવી જોઈએ, નિર્ભયતા હોવી જોઈએ. વિલ પાવર, પોઝિટિવિટી, સત્યનો પક્ષ, સત્યનું લક્ષ, એક પક્ષ એક લક્ષ, આ જ માર્ગ સાચો છે. રોજ 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 બોલો, રોજ ભાવના ભાવો, એ વિતરાગી પરમાત્મા, હે સર્વજ્ઞ પરમાત્મા, આપે જે માર્ગ સ્વરૂપિત કર્યો છે, આપના જ્ઞાનમાં, કેવળ જ્ઞાનમાં જે લોકાલોક ઝલકે છે, એનું સ્વરૂપ જેવું ઝલકે છે, જે પ્રમાણે ઝલકે છે, જે રીતે ઝલકે છે, એવું જ છે. આ એક દ્રવ્ય બીજા દ્રવ્ય કાંઈ ન કરી શકે. આ આત્મા શરીરનું કાંઈ ન કરી શકે, શરીરમાં રોગ ને લાવવામાં આત્મા ન રોકી શકે. આવવાનો હોય તો આવશે જ, બીમાર પડવાના તો પડશો જ, ઓળખી થવાની હશે થશે, ટ્યુમર આવવાનું છે આવશે, કેન્સર થવાનું છે થશે. શરીર તો રોગની ખાણ છે, એમાંથી શું નીકળશે? આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય, બાકી કુળ ગુરુ કલ્પના આત્માર્થી નહીં જોવે, આત્માર્થીને નહીં જોવે. કુગુરુ, કુશાસ્ત્ર, કુદેવ ની વાત નહીં જોવે, એકાંત ની વાત નહીં જોવે, અનેકાંત ની વાત કરો, શાદવાદ શૈલી થી વાત કરો, અપેક્ષા થી વાત કરો, દ્રવ્ય પર્યાય ની વાત કરો, નિત્ય અનિત્ય ની વાત કરો, અનિત્ય ને પછી ગૌણ કરો, નિત્ય ને મુખ્ય કરો, પણ વાત દેવ ની કરો. સમજો દેવ પક્ષ, સમજો દેવ સ્વભાવ, ખ્યાલ આવે છે? તો બહુ સરસ આ ચાર ગાથા આપણે આજે કહી. એ પણ જીવ મતાર્થમાં નિજ માન અધિકાર પામે નહીં પરમાર્થને અન અધિકાર, બહુ શબ્દ સરસ છે, પામે નહીં પરમાર્થને. મતાર્થી, માનાર્થી, કષાયાર્થી, અંધ પુરુષ, અંધ વ્યક્તિ, અજ્ઞાન અંધકારમાં છવાયેલો એવો જીવ ક્યારે પણ મોક્ષ અધિકારી, સમ્યક દર્શન અધિકારી, કેવળ જ્ઞાની લક્ષ્મી નો, સુખની લક્ષ્મી નો અધિકારી એ જીવ ક્યારે પણ નહીં થાય. ત્યારે પણ એને કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મીની પ્રાપ્તિ એનો અધિકારી એ જીવ નહીં થાય. નહીં કશાય ઉપશાંતા, નહીં અંતર વૈરાગ, સરળપણું ના મધ્યસ્થતા, એ મતાર્થ દુર્ભાગ. બરાબર એ વાત કહી, કશાય ની ઉપશાંતા નથી, રાગ દ્વેષ થી રહિત વિતરાગ પ્રણતિ નથી, વૈરાગ પ્રણતિ નથી, ઉપર ચલો વૈરાગ છે. આદિનાથ મુનિરાજ સાથે, ઋષભદેવ રાજા સાથે, 4000 ઋષભદેવ રાજા દીક્ષા લીધી, તો એની સાથે 4000 રાજા એ દીક્ષા લીધી, 4000 બધા વ્રત થઈ ગયા, કોઈ લખી ન શકે. આત્મજ્ઞાન ક્યાં મુનિ પડો? આવી ને વાત, આત્મજ્ઞાન ક્યાં મુનિ પડો? આત્મજ્ઞાન નતું તો કોઈ ટકી ન શક્યા, બધા વ્રત થઈ ગયા. આત્મજ્ઞાન વગર માર્ગમાં નહીં ટકી શકો, ઉદયમાં નહીં ટકી શકો, આત્મજ્ઞાન નહીં હોય, આત્માની શ્રદ્ધા નહીં હોય, વિકલ્પાત્મક શ્રદ્ધા પણ નહીં હોય તો નહીં ટકી શકે. આત્મજ્ઞાન ત્યાં ગુરુ પણ તે સાચા ગુરુ હોય. આ સમજાય છે? તો એ રીતે આપણે અહિયાં ચાર ગાથાની ચર્ચા કરી. 34 નંબરની ગાથા સુધી વાત થઈ. આત્માર્થીના લક્ષણ, આત્માર્થીના લક્ષણ કેવા હોય? આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ એવા જ ગુરુને સાચા માને, બીજા કોઈ ગુરુને આત્માર્થી સ્વીકારશે નહીં, સાચા માનશે નહીં, મસ્તક ઝુકાવશે નહીં, અનુમોદતા કરશે નહીં, ભીડ ભાવને જોઈને આકર્ષિત થશે નહીં. આત્માર્થીનું પહેલું લક્ષણ આ છે, સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા. એવી શ્રદ્ધા આપણા સૌની થાય એવી મંગળ ભાવના. નિજ નિધિ નિજ મેં ઘટાઈ યહ અનંત ઉપકાર હૈ इसके लिए दिनवाई मात को वंदनाशत बार अनेकानी हम नित्य मोदी निद्वार शांति परम उकारी दिनवाई मात नो जय हम भक्तों आनंद उकारी कहन गुरु देव नो जय धन्यता प्रशमती भगवती मात नो जय सत्य सनातन स्वामी मुझे मैं दिगंबर जय गुरु नो जय.